તો એમાં તમને કોઈ નવું સૂતક લાગતું નથી, પણ ઓલું જન્મેલું 10 દિવસ સૂતક તો પાડવું પડે, પણ નવું બીજું સૂતક એમાં ઉમેરાતું નથી. કે તો 4 દાડા થયા અથવા 8 દાડા થયા બાળક મરી ગયું તો બીજું 10 દિવસનું પાડવું એમ રહેતું નથી. એ 10 દાડામાં પણ એ જ બાળક જન્મેલું બાળક જો મૃત્યુ થયું તો તમારે 10 દાડાની અંદર જ આવી જાય, નવું કઈ પાડવાનું રહેતું નથી. એક વિધિ. બીજી વિધિ, બાળક માનો કે દાંત ઉગ્યા પહેલા જો મૃત્યુ પામે તો ફક્ત સ્નાન કરવા માત્રથી શુદ્ધિ થાય છે. દાંત ઉગી જાય એ પહેલા બાળક મૃત્યુ પામે તો ફક્ત સ્નાન કરવા માત્રથી શુદ્ધ થવાય છે. અને બાળક દાંત ફૂટ્યા પછી 3 વર્ષ સુધીમાં જો મૃત્યુને શરણ થાય, મૃત્યુ થાય તો અહોરાત 1 દિવસ 1 રાત્રિ સૂતક પાડવું પડે છે. પછી 3 વર્ષથી 8 વર્ષ સુધીમાં જો બાળકનું મૃત્યુ થયું હોય તો તમારે 3 દિવસ સુધી સૂતક પાડવું પડે, 3 દિવસ પૂર્ણપણે પાડવું પડે. અને 8 વર્ષથી પછી ગમે ત્યારે મૃત્યુ પામે તો પૂરેપૂરા 10 દિવસ પાડવું પડે. સૂતક બરાબર સમજો, સમજાણો એટલું. હજી સૂતક તમારું ઘણું આગળ છે. આ પુત્રનો વિધિ થયો, આ પુત્રીનો વિધિ પણ છે. એના જન્મની અંદર તો જે 10 દાડાનું છે તો છે જ, પણ બાળકી જે તમારી ઘેર જન્મી છે એનું વ્યવસાળ થાય પહેલા જો ઘેરે મૃત્યુને પામે તો 1 દિવસનું અહોરાત્રિનું તમારે સૂતક પાડવું પડે. વ્યવસાળ થઈ ગયું પછી ઘેરે મૃત્યુ પામી તો 3 દિવસનું તમારે સૂતક પાડવું પડે. લગ્ન થયા પછી જો એનું મૃત્યુ થાય તો પિતા પક્ષને 3 દિવસનું પાડવું પડે, સસરા પક્ષને પૂરેપૂરા 10 દિવસનું સૂતક પાડવું પડે. પછી માતા પિતાના અવસાનમાં દીકરીને સાસરે ગઈ છે અને માતા પિતાનું અવસાન થયું એને 3 દિવસનું સૂતક પાડવું પડે. પછી આચાર્ય, માતાના પિતા, પુત્રના પુત્રી, બહેનનો ભાણિયો, આનું જો મૃત્યુ થાય તો 3 દિવસનું સૂતક પાડવું પડે. ફોઈ, માસી, સાળો, મિત્ર, શિષ્યના અવસાનમાં તમારે 2 દિવસનું સૂતક પાડવું પડે. પછી મામા, માસી, સસરો, સાસુ, જમાઈ, બહેનના અવસાનમાં 2 દિવસનું સૂતક, બહેનના અવસાનમાં એટલે ભાઈને 2 દિવસનું પાડવું પડે, માતા પિતાને 3 દિવસનું પાડવું પડે. પણ એ બહેનનું અવસાન જો પોતાની ઘેરે થયું હોય તો 3 દિવસનું ભાઈને પણ પાડવું પડે. અને દૂરના જો સગા સંબંધી હોય તો ફક્ત સ્નાન માત્રથી શુદ્ધ થવાય છે. બીજા નંબરમાં જન્મનું એક સૂતક ચાલી રહ્યું છે. માનો કે જન્મના સૂતકને 8 દાડા થયા અને બીજું જ કોઈ જન્મનું સૂતક આવી ગયું તો બીજા કોઈનું બાળકનું, તો તમારે 10 દિવસમાં 2 મિક્સ થઈને 10 દિવસમાં સૂતક પૂરું થઈ જાય છે. બીજા નંબરમાં માનો કોઈનું મૃત્યુનું સૂતક ચાલી રહ્યું છે, મૃત્યુનું સૂતક ચાલ્યું છે, મૃત્યુના 7 દાડા થયા છે અને કોઈ બાળક નવું જન્મે તો તમારે એ જન્મેલાનું મરણના સૂતકમાં જન્મનું સૂતક હમાઈ જાય છે. એટલે હવે 10 દાડાનું તો એમાં 7 દાડા થઈ ગયા, 3 દાડા બાકી છે, તો 3 દાડા તમારે પાડવું પડે પછી બાળકના જન્મનું બીજા 7 દાડા પાડવું પડે. સમજાય છે તમને? ન સમજે ને તો કેસેટ પછી રિવર્સ કરી સાંભળી રાખજો, કારણ કે આપણે આ કઈ વારે વારે કહેવાના નથી. આ તો તમારો પ્રશ્ન ઉત્તરી ઓછી થાય ને એટલે કહી દે કાર્ય. બીજા નંબરમાં માનો કે જન્મનું સૂતક છે અને જન્મના સૂતકને 7 દાડા થયા, એ વખતે જો કોઈનું મૃત્યુ થયું તો જન્મના સૂતકમાં મૃત્યુનું સૂતક સમાતું નથી. એટલે તમારે 7 દાડા જન્મના સૂતકને થયા અને કોઈનું મૃત્યુ થયું તો બીજા 10 દાડા પૂરેપૂરા પાડવા પડે. બીજા નંબરમાં જન્મના સૂતકમાં સૂતિકા સિવાય બીજાના સ્પર્શનો બાધ નથી. અને જન્મના સૂતકમાં પિતા જે છે એને 1લો દીવડો, 6ઠો દિવસ અને 10મો દાડો દાન કરી શકાય છે, એ સૂતક તે દિવસે એને બાધક બનતું નથી. સૂતિકાના સૂતક માટે માનો ઘેરે પુત્રનો જન્મ થયો છે, એ સૂતિકાને કેટલા દિવસનું સૂતક લાગે તો 10 દિવસ પ્લસ બીજા 20 દિવસ એટલે 1 મહિનાનું સૂતક સૂતિકાને લાગે. 1 મહિના સુધી ઠાકોરજીનો થાળ કરી શકે નહીં. સૂતિકા બીજાને સ્પર્શ પણ કરી શકે નહીં. સૂતિકાએ ઘરના સદસ્યને કોઈને સ્પર્શ કર્યો હોય તો એને પાછો બીજાને જો સ્પર્શ કર્યો તો એને પણ સ્નાન કરવું પડે. બીજા નંબરમાં સૂતિકાને દીકરીનો જો જન્મ થયો હોય તો 10 દિવસ પ્લસ બીજા બીજા 31 દિવસ એટલે 41 દિવસનું સૂતક પાળવું પડે. પુત્ર જન્મમાં 30 દિવસનું અને પુત્રી જન્મમાં 41 દિવસનું સ્વીતિકાય સૂતક રાખવું પડે ત્યાં સુધી ઠાકોરજીનો થાળ થાય. અને આ બધું તમારું કેટલું બધું લાંબુ છે, બસ એટલું જ છે. આ બધો આપણો સૂતક વિધિ જે પ્રમાણે છે એ પ્રમાણે વાત થઈ. હવે એમાંથી આપણે થોડાક આગળ વધશું, ગ્રહણ વિધિ પણ થોડો ભેગો લઈ લઈએ. હમણાંની ચિઠ્ઠી લખીને મોકલાવજો મને. વાત આપણે બીજી બાજુ જઈએ છીએ. આપણે ગ્રહણ જે વિધિ છે, ગ્રહણ વિધિમાં ચંદ્ર ગ્રહણ જો હોય તો ચંદ્રગ્રહણ સ્ટાર્ટ થાય એ પહેલા 3 પ્રહર એટલે 9 કલાક અગાઉ વેધ બેસી જાય છે. સૂર્યગ્રહણમાં 12 કલાક અગાઉ વેધ બેસી જાય છે. બીજું ક્યારેક મિશ્રણ બીજું ત્યુ થયેલું હોય તો વેધમાં ફેરફાર પણ થઈ શકે છે, પણ એવું ક્યારેક બની શકે. નહીતર બહુધા ચંદ્રગ્રહણમાં 9 કલાક અગાઉ વેધ અને સૂર્યગ્રહણમાં 12 કલાક વેધ બેસે પછી જમી શકાય. અને જો જમે છે તો 3 દિવસ સુધી ઉપવાસ કરે ત્યારે શુદ્ધિ થાય છે. પણ ગ્રહણ શરૂ થતા પહેલા 1 પ્રહર અગાઉ એટલે 3 કલાક અગાઉ સુધી તમે પાણી પી શકો છો. માને ચંદ્ર ગ્રહણ કે સૂર્યગ્રહણ શરૂ થાય પહેલા 3 કલાક અગાઉ પાણી છોડી દેવું પડે, એ પહેલા તમે પાણી પી શકો છો. ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ શરૂ થાય એ પહેલા સ્નાન કરી અને ધોયેલા વસ્ત્ર પહેરી અને પછી એને ભજનમાં બેસવું પડે. ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ તો એટલા બધા થોડા કડક છે કે તમે ચાલુ ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણમાં રેશમના વસ્ત્રને પણ સ્પર્શ કરી શકો નહીં. નતર મનમાં એમ થાય કે સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ પૂરું થઈ જશે પછી આપણે રેશમનું વસ્ત્ર છે ને લઈને નાહી આવશું, એમ ન ચાલે. તમારે ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણનો પ્રારંભ થઈ જાય એ પહેલા જઈને ત્યાં મૂકી દેવું પડે. પછી 3 કલાક 2.5 કલાક જેટલું ગ્રહણ હોય એ ગ્રહણ પૂરું થઈ જાય. ગ્રહણ પૂરું થઈ ગયા પછી ફરીને જે વસ્ત્ર પહેર્યા છે વસ્ત્ર સહિત ફરીને સ્નાન કરવું પડે. ગ્રહણ શરૂ થતા પહેલા સ્નાન કરવું પડે, ગ્રહણ પૂરું થયા પછી પણ સ્નાન કરવું પડે. અમુક અમુક જગ્યાએ તો લોકો ઠામુકું ગ્રહણ નથી પાડતા. બોલો, હરિભગતો ઠામુકું ગ્રહણ નથી પાડતા, પણ એમ લખ્યું છે જે ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણનું પાલન નથી કરતો એ વ્યક્તિ સદૈવને માટે સૂતકી રહે છે. સદૈવને માટે સૂતકી, એના દ્વારા કરેલું દાન પૂર્ણ વ્રત એનું કાંઈ ફળ એને મળતું નથી, માટે અવશ્ય મેં એનું પાલન કરવું પડે. ગ્રહણ પૂરું થયા પછી સ્નાન કરી ગ્રહસ્થ ભક્તોએ યથાશક્તિ દાન કરવું, અને ત્યાગી જે છે એણે ગ્રહણ કર્યા પૂરું થયા પછી પૂજા કરવી. પછી ગ્રહણ બપોરના 12 વાગ્યે પૂરું થયું હોય તો 12 વાગ્યે પૂજા કરવી, 3 વાગ્યે પૂરું થયું 3 વાગ્યે પૂજા કરવી, અને ગ્રહસ્થ ભક્તોએ દાન કરવું. દાનમાં પણ બહુ મોટો મહિમા બતાવ્યો કે આમ આડે દિવસે સામાન્ય દિવસે દાન કરે છે એના કરતાં લાખ ગણું પૂર્ણ ગ્રહણ પૂર્ણ થયા પછી જે દાન કરે છે એને થાય છે. એમાંય પણ માનો કે રવિવારના બરાબર જો ચંદ્રગ્રહણ આવે અને સોમવારના સૂર્યગ્રહણ આવે અને પછી જો દાન કરવામાં આવે તો પેલું જે લાખ ગણું ફળ થતું હતું એના લાખ ગણાનું કરોડો ગણું ફળ જો તે દિવસે કોઈ દાન કરે તો એને પ્રાપ્ત થાય છે. આ વિધિ આવ્યો સૂર્ય અને ચંદ્રગ્રહણનો. ગ્રહણ વિધિ અહીંયા પૂર્ણ થયો. હવે આપણે થોડાક આગળ વધીએ. ભગવાનના ભક્તોને, જો આપણે ભગવાનના ભગત છીએ ને તો આપણું જીવન સહજ જ કોઈક બાળે તો એમ થવું જોઈએ કે આ કઈ સંસ્કારી માણસ લાગે છે. ઘણી ફેરી ભગવાનનો ભગત જેટલો ઉદ્ધત બને એટલો જગતનો જે ઉદ્ધત ન હોય. ઉદ્ધતાનું કારણ હોય ખબર છે, અંદર જે ભગવાનનો ભગત બન્યો છે એનો એને અહંકાર છે કે હું જ કાંઈક છું એમ. તો ભગવાનના ભક્તોને બહુ મોટી નુકસાની જશે. અહંકારી માણસ કદી પ્રગતિ કરી શકશે? અને આધ્યાત્મિક પથ તો સહજ પથ જ એવો છે કે એમાં નિર્મળતા જ હોવી જોઈએ. આધ્યાત્મિક પથ સહજ એવો છે કારણ કે ભગવાનના ભક્તને નિર્મળ ભક્ત જ ગમે એમ. ભગવાનની આજ્ઞા પાળવામાં પણ બરડપણું નહીં, આજ્ઞા પાળવામાં બરડપણું નહીં, અહંકાર નહીં. હા, એને આજ્ઞા પડે એટલા માટે એ સરળતાથી ઉપાય ગમે એટલા કાઢે, પણ બરડપણું તો હોવું જ જોઈએ